એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી ક્લાસિક કૃતિની દુનિયામાં ઊંડા ઉતરીશું જેણે ખરેખર ઐતિહાસિક સાહિત્યને એક નવી દિશા આપી, રોબર્ટ ગ્રેવ્સની આઈ ક્લોડિયસ.
નમસ્કાર. અને હા, ખરેખર આ એક અસાધારણ નવલકથા છે. એમ જ નથી કે ખાલી રોમન ઇતિહાસની વાત છે, પણ સત્તા, ભ્રષ્ટાચાર અને માણસના મનની જે જટિલતાઓ છે ને, એની આરપાર જોતી કથા છે આ.
અને એના લેખક રોબર્ટ ગ્રેવ્સ પોતે પણ એક આમ જોતો રસપ્રદ વ્યક્તિત્વ હતા. પેલો પ્રથમ વિશ્વયુદ્ધનો ભયાનક અનુભવ, જેમાં એમને મૃત જાહેર કરાયા હતા પણ બચી ગયા, એ પછી એમનામાં સત્તા અને જે અધિકૃત ઇતિહાસ લખાય છે ને, એના પ્રત્યે એક ઊંડો અવિશ્વાસ ઘર કરી ગયો હતો. આ એક ક્લોડિયસમાં એ સ્પષ્ટ દેખાય છે. નહીં,
બિલકુલ. ગ્રેવ્સ કોઈ આમ સૂકા ઇતિહાસકાર નથી. એમની ખાસિયત જ એ છે કે ઐતિહાસિક પાત્રોમાં જાણે જીવ ભરી દે. એમના ડર, એમની મહત્વાકાંક્ષાઓ, નબળાઈઓ બધું જ આપણી સામે જીવંત થઈ જાય. અને જુઓ, 1934માં જ્યારે આ પુસ્તક આવ્યું ત્યારે યુરોપમાં પેલી સરમુખત્યારશાહીનો ઉદય થઈ રહ્યો હતો. એટલે એના જે વિષયો છે, રાજકીય ષડયંત્રો, પેરાનોયા, નિરંકુશ સત્તાની ક્રૂરતા, એ બધું તે સમયના વાચકોને બહુ જ આમ રિલેટ કરી શક્યા.
તો આજની આપણી ચર્ચાનો હેતુ શું રહેશે? આપણે આ નવલકથાની વાર્તાના જે મુખ્ય વળાંકો છે, પાત્રોના મનોવ્યાપાર છે, અને ગ્રેવ્સ જે ગહન સંદેશો આપવા માગે છે ને, તેની પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું. ચલો શરૂઆત કરીએ એના મુખ્ય પાત્ર અને કથાકાર ક્લોડિયસથી જ. વાર્તાનો જે મૂળ આધાર છે એ જ કેટલો અનોખો છે.
અત્યંત અનોખો. ક્લોડિયસ, જેનું પૂરું નામ તો લાંબુલચક છે, ટિબેરિયસ ક્લોડિયસ ડ્રુસસ નીરો જર્મેનિકસ, એ રોમન શાહી પરિવારનો સભ્ય છે. પણ પેલી શારીરિક તકલીફો, તોતડાવું, લંગડાવું, વિચિત્ર હાવભાવ, એના કારણે એને પરિવારમાં લગભગ કોઈ ગણતું જ નથી. એક શરમજનક બોજ જેવો ગણાય છે.
જાણે એ અદૃશ્ય હોય એમ.
હા, અને કોઈ એને ગંભીરતાથી લે જ નહીં.
અને ગ્રેવ્સ આ જ ઉપેક્ષાને ક્લોડિયસના એમ કહીએ કે એની ઢાલ બનાવી દેજે, ખરું ને?
બરાબર, આ જ એનું રક્ષણ બને છે. પેલો જુલિયો ક્લોડિયન વંશ છે ને, એના મહત્વાકાંક્ષી અને હોશિયાર સભ્યો તો સત્તાની પેલી ઘાતક રમતમાં એક પછી એક ખતમ થતા જાય છે. કોઈ ઝેરથી, કોઈ હત્યાથી, કોઈને દેશ નિકાલ મળે.
હા, ભયાનક રમત છે. તો
પણ ક્લોડિયસ, એ તો મૂર્ખ કાકા ક્લોડિયસ છે, એનાથી કોને શું ખતરો? એટલે એ બચી જાય છે. આખી નવલકથાનો મુખ્ય સંઘર્ષ જ આ છે. આ ભયાનક દરબારી રાજકારણમાં ક્લોડિયસનું ટકી રહેવું, આસપાસ જે નૈતિક પતન ચાલી રહ્યું છે એનો મૂક સાક્ષી બનવું, અને પોતાના અસ્તિત્વ માટે સતત લડતા રહેવું.
આખી કથા શરૂ થાય છે સમ્રાટ ઓગસ્ટસના શાસનકાળમાં. રોમ ત્યારે આમ જુઓ તો સ્થિર અને શક્તિશાળી દેખાય છે, પણ પડદા પાછળ કંઈક બીજું જ રંધાઈ રહ્યું છે, નહીં?
હાસ તો, પડદા પાછળ છે ઓગસ્ટસની પત્ની લિવિયા. જાહેર જીવનમાં તો જાણે રોમન સદગુણોની દેવી, પણ ખાનગીમાં અત્યંત નિર્દયી, ધીરજવાન અને કુશળ રાજકારણી. એનો એક જ લક્ષ્ય છે, પોતાનો દીકરો ટિબેરિયસને ઓગસ્ટસનો વારસદાર બનાવવો, અને આ માટે એ કોઈ પણ હદે જવા તૈયાર છે. ક્લોડિયસ તો એના વિશે લખે છે કે એ ઓગસ્ટસના લગભગ દરેક સંભવિત વારસદારના મોત પાછળ જવાબદાર સિરિયલ કિલર છે.
બાપરે, આ લિવિયાનું પાત્રાલેખન ખરેખર ગ્રેવ્સની કલમની તાકાત બતાવે છે. પેલો દેખાવ અને વાસ્તવિકતા વચ્ચેનો જે તફાવત છે, એ થીમ અહીંથી જ જાણે શરૂ થાય છે. લિવિયા જે જાહેર છબી બનાવે છે અને જે એની અસલિયત છે, આપ જમીનનો ફેર.
અને એ પોતાનું કામ એટલી ધીરજ અને ક્રૂરતાથી કરે છે ને. ઓગસ્ટસના જે પસંદગીના વારસદારો હતા, માર્સેલસ, એગ્રીપા, પેલા પૌત્રો ગેયસ અને લ્યુશિયસ, બધા શંકાસ્પદ સંજોગોમાં મરી જાય છે. ઓગસ્ટસ પોતે પણ જાણે અજાણે લિવિયાની જાળમાં ફસાયેલો છે. પોતાની પત્ની કેટલી ભયાનક છે એ સમજી જ નથી શકતો.
ભાવનાત્મક રીતે અંધ કહી શકાય.
હા, અને ક્લોડિયસ એ પોતાની તીક્ષ્ણ બુદ્ધિ અને પેલી નિરીક્ષણ શક્તિથી આ બધું જુએ છે, સમજે છે, પણ બોલવાની હિંમત નથી કરી શકતો. કારણ સીધું છે, સત્ય બોલવું એટલે મોતને આમંત્રણ આપવું.
અંતે તો ઓગસ્ટસને પણ લિવિયાની આ રમતનો ખ્યાલ આવી જાય છે, પણ ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ ગયું હોય છે, નહીં?
હા, જ્યારે ઓગસ્ટસ ગુપ્ત રીતે પેલા દેશનિકાલ કરાયેલા પોતાના છેલ્લા યોગ્ય વારસદાર પોસ્ટ્યુમસ એગ્રીપાને પાછો બોલાવીને વારસદાર બનાવવાનું વિચારે છે, ત્યારે લિવિયાને એની ગંધ આવી જાય છે. અને પછી એકદમ ઠંડા કલેજે ઓગસ્ટસ જે અંજીર પોતાના બગીચામાંથી તોડીને ખાવાનો હતો ને, તેમાં ઝેર ભેળવી દે છે.
ઓહો.
ઓગસ્ટસનું મૃત્યુ, ટિબેરિયસ માટે રસ્તો સાફ, અને લિવિયાનું પહેલું કામ શું હોય છે નવા સમ્રાટની મા તરીકે? પોસ્ટ્યુમસની હત્યાનો આદેશ આપવો. આ છે લિવિયા, આ એનો વારસો.
આટલા ભયાનક વાતાવરણમાં ક્લોડિયસનું શું થાય છે? એ કેવી રીતે પોતાનો રસ્તો કાઢે છે?
ટિબેરિયસનું શાસન શરૂ થાય છે ત્યારે ક્લોડિયસ એકદમ હતાશ થઈ જાય છે. એ કુમાઈના પ્રખ્યાત ઓરેકલ પાસે જાય છે, પેલી ભવિષ્યવેત્તા સિબિલ પાસે. અને ત્યાં સિબિલ એને એક રહસ્યમય ભવિષ્યવાણી કહે છે, જેમાં સીઝરોનો લોહિયાળ ઇતિહાસ અને અંતે આશ્ચર્યજનક રીતે ક્લોડિયસ ધ ફૂલ, એટલે કે મૂર્ખ ક્લોડિયસના શાસનનો સંકેત હોય છે.
આ ભવિષ્યવાણી ક્લોડિયસના મનમાં કેવી અસર કરતી હશે? શું એને એમ લાગે છે કે બધું નક્કી જ છે, એનું ભાગ્ય લખાઈ ગયું છે, કે પછી એ પોતાની મરજીથી જ પેલો મૂર્ખ હોવાનો ડોંગ ચાલુ રાખે છે? આ નિયતિ અને સ્વતંત્ર ઈચ્છા, એની વચ્ચેનો સંઘર્ષ પણ નવલકથાનો એક મહત્વનો ભાગ બની રહે છે, નહીં?
ચોક્કસ, એ ભવિષ્યવાણી એના માટે એક રીતે માર્ગદર્શક બને છે, પણ સાથે સાથે એ પોતાના અસ્તિત્વ માટે પેલી મૂર્ખ દેખાવાની રણનીતિ પણ સભાનપણે અપનાવે છે. પોતાની શારીરિક તકલીફોને જાણી જોઈને વધારીને બતાવે છે, શરાબી અને સાવ બિન મહત્વપૂર્ણ દેખાવાનો પ્રયત્ન કરે છે.
ટિબેરિયસનું શાસન કેવું રહે છે પછી? લિવિયાની જે મહેનત હતી એ ફળે છે?
જુઓ, ટિબેરિયસને શરૂઆતમાં સત્તા જોઈતી નહોતી, પણ સત્તા મળી અને માનું દબાણ એણે એકદમ શંકાશીલ, ઉદાસીન અને ક્રૂર બનાવી દીધો. એનું શાસન તો આતંકનું શાસન બની જાય છે. એનો જે પ્રિટોરિયન પ્રિફેક્ટ હતો, એટલે સમ્રાટના અંગરક્ષકોનો વડો, બહુ શક્તિશાળી પદ, સેજાનસ.
હા, સેજાનસ એનું નામ આવે છે.
એ અત્યંત શક્તિશાળી બની જાય છે અને રાજદ્રોહના ખોટા આરોપો મૂકી મૂકીને પોતાના હરીફોને ખતમ કરી નાખે છે. રોમમાં એક ભયનું સામ્રાજ્ય સ્થપાય છે.
આ સમયગાળામાં જ ક્લોડિયસના ભાઈ જર્મેનિકસનું પણ મૃત્યુ થાય છે, નહીં? એ તો રોમન પ્રજાનો બહુ લાડકો હતો.
હા, જર્મેનિકસ ક્લોડિયસનો મોટો ભાઈ, જાણે રોમન આદર્શોનું જીવન સ્વરૂપ. બહાદુર સેનાપતિ, દેખાવડો, પ્રજામાં ખૂબ પ્રિય, સદગુણી. પણ એની આ જ લોકપ્રિયતા ટિબેરિયસ અને લિવિયા માટે ખતરો બની જાય છે, એટલે પૂર્વના પ્રાંતોમાં એનું શંકાસ્પદ મૃત્યુ થાય છે. બધા માને છે કે એને ઝેર આપવામાં આવ્યું હતું.
જર્મેનિકસનું મૃત્યુ જાણે રોમની બધી આશાઓનું મૃત્યુ હતો, અને ક્લોડિયસ માટે, એના માટે તો આ એક બહુ મોટો વ્યક્તિગત આઘાત હતો. એનો ભાઈ હતો, એને બહુ પ્રેમ કરતો હતો.
અને પેલો સેજાનસ, એનું શું થાય છે?
સત્તાની સીડી જે ઝડપથી ચડે છે, એનું પતન પણ એટલું જ ઝડપી હોય છે ઘણીવાર.
બરાબર. સેજાનસ વધુ પડતો મહત્વાકાંક્ષી બની જાય છે. એ ટિબેરિયસને જ ઉથલાવી પાડવાનું કાવતરું ઘડે છે. પણ ટિબેરિયસ, જે પેલા કેપ્રી ટાપુ પર એકાંતમાં રહીને રોમ પર રાજ કરતો હતો, એ કંઈ કાચો નહોતો. એ અત્યંત ચાલાકીથી સેજાનસને જ ફસાવી દે છે. સેનેટમાં એક પત્ર વાંચવામાં આવે છે, જે શરૂઆતમાં સેજાનસના વખાણ કરતો લાગે, પણ છેલ્લે એને દેશદ્રોહી જાહેર કરી દે.
વાહ, શું રાજકારણ!
પછી સેજાનસનું પતન થાય છે, એને ફાંસી અપાય છે. ક્લોડિયસ એ ફરી એકવાર બચી જાય છે. કેમ? કારણ કે બિન મહત્વપૂર્ણ હતો. અંતે ટિબેરિયસને પણ નવો પ્રિટોરિયન પ્રિફેક્ટ મેક્રો ગળું દબાવીને મારી નાખે છે. અને પછી આવે છે કેલિગુલા, જર્મેનિકસનો દીકરો, જેણે પિતાનું મૃત્યુ જોયું, ટિબેરિયસના ભયના ઓથાર નીચે મોટો થયો. એના શાસનથી તો રોમનો ઇતિહાસ મતલબ કાળો બની જાય છે.
કેલિગુલા એટલે જાણે નિરંકુશ સત્તાનું પાગલપન શું કરી શકે એનું જીવંત ઉદાહરણ. શરૂઆતમાં લોકો એના આવવાથી ખુશ થાય છે, આશા રાખે છે, પણ એક ગંભીર બીમારી પછી એ માણસ જાણે સંપૂર્ણપણે બદલાઈ જાય છે. અત્યંત ક્રૂર, નાર્સિસિસ્ટિક અને પોતાને ભગવાન માનવા લાગે છે.
ગ્રેવ્સ અહીં પેલી વાત પર ભાર મૂકે છે કે નિરંકુશ સત્તા કેવી રીતે વ્યક્તિને ભ્રષ્ટ કરી નાખે છે. એનો આ ચરમસીમાનો દાખલો છે. કેલિગુલા પોતાને જીવંત દેવ જાહેર કરે છે, સેનેટરો પાસે પોતાની પૂજા કરાવે છે, પોતાના ઘોડાને કોન્સુલ બનાવવાની વાતો કરે છે.
હા, અને પોતાની બહેનો સાથે વ્યભિચાર કરે છે, મનોરંજન માટે લોકોની હત્યાઓ કરાવે છે. તર્ક, નૈતિકતા કશું જ નહીં, શૂન્ય.
અને આ પાગલપણાના રાજમાં ક્લોડિયસની સ્થિતિ કેવી થાય છે? એના માટે તો આ સમય વધુ ખરાબ બનતો હશે.
ચોક્કસ, હવે એ ખાલી ખૂણામાં છુપાયેલો પેલો મૂર્ખ નથી લેયો. કેલિગ્યુલા મજાકમાં એને કોન્સોલ બનાવે છે, પોતાના દરબારનો વિદૂષક બનાવી દે છે, જાહેરમાં એનું અપમાન કરે છે. ક્લોડિયસનું જીવન સતત દરરોજ જોખમમાં હોય છે. એને ટકી રહેવા માટે ખુશામત કરવી પડે છે, લાચાર બનવું પડે છે, અપમાન સહન કરવું પડે છે. જરા વિચારો એના મન પર શું વીતતું હશે.
ક્લોડિયસની સહનશક્તિ ખરેખર અકલ્પનીય લાગે છે. એ કહે છે ને પેલું વાક્ય, તેથી હું જીવ્યો છું, મારી જાતને મૂર્ખતાના મોહરા પાછળ છુપાવીને. એક હોશિયાર માણસ માર્યો ગયો હોત, તેથી મેં મૂર્ખની ભૂમિકા ભજવી છે. આ ખાલી ટકી રહેવાની ટેકનિક નથી, પણ આખી ભ્રષ્ટ વ્યવસ્થા પર એક જોરદાર કટાક્ષ પણ છે.
બિલકુલ. અને અંતે કેલિગ્યુલાનું પાગલ પણ એટલું વધી જાય છે કે એના પોતાના અંગરક્ષકો, પેલા પ્રિટોરિયન ગાર્ડ, પણ સહન નથી કરી શકતા. કેસિયસ ચેરિયા નામના એક અધિકારીના નેતૃત્વ હેઠળ તેઓ કેલિગ્યુલાની હત્યા કરી નાખે છે. મહેલમાં ભારે અંધાધૂંધી ફેલાઈ જાય છે.
અને અહીં આવે છે આખી વાર્તાનો સૌથી મોટો વળાંક, ઇતિહાસની એક એવી વક્રોક્તિ જે કલ્પના બહારની છે.
હા, એ અંધાધૂંધી અને લૂંટફાટ ચાલી રહી હોય છે. એવામાં બે સૈનિકો ક્લોડિયસને, જે હવે 50 વર્ષનો છે, એક મોટા પડદા પાછળ ભયથી થરથર કાપતો છુપાયેલો શોધે છે. ક્લોડિયસને તો એમ જ કે બસ હવે મારો વારો આવ્યો. પણ એને મારવાને બદલે સૈનિકો એને ઓળખી જાય છે. અરે, આ તો પેલા મહાન જર્મેનિકસનો ભાઈ છે. અને એક ક્ષણના આવેશમાં તેઓ એને પોતાના ખભા પર ઉંચકી લે છે અને સમ્રાટ ક્લોડિયસના નારા લગાવવાનું શરૂ કરી દે છે.
શું વાત છે! જે માણસ આખી જિંદગી સત્તાથી દૂર ભાગતો રહ્યો, એને જ બળજબરીથી સિંહાસન પર બેસાડી દેવામાં આવે. આનાથી મોટી વક્રોક્તિ શું હોય?
બરાબર. ક્લોડિયસ તો સ્તબ્ધ થઈ જાય છે. એને પ્રિટોરિયન કેમ્પમાં લઈ જવામાં આવે છે. ગાર્ડ પણ વિચારે છે કે પ્રજાસત્તાક ફરી સ્થાપવાની અનિશ્ચિતતા કરતા તો એક નબળો, જેને આપણે કંટ્રોલ કરી શકીએ, એવો સમ્રાટ વધુ સારો. અને તેઓ વિધિવત રીતે ક્લોડિયસ પ્રત્યે વફાદારીના શપથ લે છે. નવલકથા બરાબર અહીં પૂરી થાય છે. ક્લોડિયસ, જે આખી જિંદગી માત્ર નિરીક્ષક અને ટકી રહેનારો હતો, તે અચાનક દુનિયાની સૌથી મોટી સત્તાના કેન્દ્રમાં આવી જાય છે. એ જ સ્થિતિ જેને ટાળવાનો એણે આખી જિંદગી પ્રયત્ન કર્યો હતો.
શું અદ્ભુત અંત છે! ક્લોડિયસ કહે છે ને, સાક્ષી રહેજો કે હું ક્લોડિયસ છુપાયો હતો અને તેઓએ મને શોધી કાઢ્યો, તેઓએ મને સમ્રાટ બનાવ્યો. મને તે જોઈતું નહોતું, મને દબાણ કરવામાં આવ્યું છે. આમાં એની લાચારી, પેલો નિયતિનો ખેલ, બધું જ આવી જાય છે.
આખી નવલકથા દરમિયાન ગ્રેવ્સ જે પેલી નાટકીય વક્રોક્તિનો ઉપયોગ કરે છે ને, એ અહીં જાણે ચરમ સીમા પર પહોંચે છે. ક્લોડિયસ વૃદ્ધાવસ્થામાં આ કથા લખી રહ્યો છે, એટલે એને તો ખબર જ છે કે કયા પાત્રનું શું થવાનું છે. અને એ વાચકને સતત આવનારા ભય અને કરુણતાનો અણસાર આપતો રહે છે. એનાથી એક અલગ જ અસર ઊભી થાય છે.
આપણે મુખ્ય વિષયોની વાત કરી, નિરંકુશ સત્તાનો ભ્રષ્ટાચાર, દેખાવ વિરુદ્ધ વાસ્તવિકતા, નિયતિ વિરુદ્ધ સ્વતંત્ર ઇચ્છા, ઇતિહાસ અને સત્યનું સ્વરૂપ, અને હિંસક દુનિયામાં ટકી રહેવું. આ બધા વિષયો ક્લોડિયસની આખી યાત્રામાં કેવી રીતે ગૂંથાયેલા છે?
જો, સત્તાનો ભ્રષ્ટાચાર તો સ્પષ્ટ જ છે. લિવિયાની ઠંડી ક્રૂરતા જુઓ, ટિબેરિયસનો પેરાનોયા, કેલિગ્યુલાનું પાગલપણ. ગ્રેવ્સ જાણે કહેવા માંગે છે કે સત્તા ઝેર કરતા પણ વધુ ઘાતક છે. દેખાવ વિરુદ્ધ વાસ્તવિકતા ક્લોડિયસના પોતાના પેલા મૂર્ખ હોવાના ઢૂંગમાં દેખાય છે. અને લિવિયાની બેવડી જિંદગીમાં તો છે જ. રોમ પોતે પણ પ્રજાસત્તક હોવાનો દેખાવ કરે છે, પણ હકીકતમાં તો એ લશ્કરી સરમુખત્યારશાહી જ છે.
અને ક્લોડિયસ એક ઇતિહાસકાર તરીકે સત્યને ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે. એ જાણે છે કે જે સત્તાવાર ઇતિહાસ લખાય છે, એ તો શાસકો દ્વારા લખાવેલો પ્રચાર જ હોય છે. એની આ આત્મકથા જાણે પેલું છુપાયેલું, અપ્રિય સત્ય બહાર લાવવાનો પ્રયાસ છે.
બરાબર. અને એની જે પ્રથમ પુરુષ કથન શૈલી છે ને, એ જ નવલકથાની જાન છે. ક્લોડિયસનો અવાજ ક્યારેક વિદ્વાન, ક્યારેક રમૂજી, ક્યારેક ઉદાસ,
ક્યારેક ભયભીત એ આપણને સીધા એના મનમાં, એના અનુભવમાં નહીં જાય છે. આપણે ઇતિહાસને ખાલી સૂકી ઘટનાઓના ક્રમ તરીકે નથી જોતા, પણ એક જીવંત, શ્વાસ લેતી, ભયાનક પારિવારિક ગાથા તરીકે અનુભવીએ છીએ.
અને પેલો ટકી રહેવાનો સવાલ, નવલકથા શું શીખવે છે? શું ક્લોડિયસની પદ્ધતિ શાણપણ ગણાય કે કાયરતા?
આ એક બહુ જ જટિલ પ્રશ્ન છે જે ગ્રેવ્સ વાચક પર છોડી દે છે. જુઓ, બહાદુર જર્મેનિકસ માર્યો જાય છે, પ્રામાણિક પોસ્ટુમસ માર્યો જાય છે, ક્લોડિયસ ટકી રહે છે, પણ કેવી રીતે? પોતાની નબળાઈનો દેખાવ કરીને, અપમાન સહન કરીને. તો શું ભ્રષ્ટ વ્યવસ્થામાં ટકી રહેવા માટે અખંડિતતા સાથે સમાધાન કરવું જ પડે? ગ્રેવ્સનો જવાબ કદાચ હામાં છે, અને એ થોડો નિરાશાવાદી પણ લાગે, ખરું? કદાચ જે સૌથી વધુ અવગણવામાં આવે છે એ જ અંતે ટકી શકે છે.
નવલકથા પ્રતીકોથી પણ ભરેલી છે, જેમ કે પેલું ઝેર. એ ખાલી હત્યાનું સાધન નથી, પણ સત્તાના નૈતિક ઝેરનું પણ પ્રતીક છે. અને ક્લોડિયસની શારીરિક તકલીફો કદાચ એ રોમન સામ્રાજ્યની જે આંતરિક બીમારી હતી એનું જ ભૌતિક સ્વરૂપ છે.
હા, એ પણ સાચું. અને ગ્રેવ્સની ભાષા જુઓ, એકદમ સ્પષ્ટ, સીધી, કોઈ આડંબર નહીં, છતાં એમાં એટલી ઊંડી ભાવનાત્મક અસર છે. ક્લોડિયસનો અવાજ આપણને લાંબા સમય સુધી યાદ રહી જાય એવો છે.
ખરેખર આઈ ક્લોડિયસ ભૂતકાળને જાણે માનવીય બનાવે છે, અને શક્તિ, સત્ય અને માનવીય સહનશક્તિ વિશે એવા કાલાતીત પ્રશ્નો પૂછે છે જે આજે પણ એટલા જ મહત્વના છે.
અને ક્લોડિયસની આ અકલ્પનીય સફર એ આપણને બતાવે છે કે અત્યંત પ્રતિકૂળ અને ભ્રષ્ટ સંજોગોમાં પણ સત્ય અને માનવતાને કોઈક રીતે જાળવી રાખવાનો સંઘર્ષ કેટલો મહત્વનો છે, અને એ વાત આજે પણ એટલી જ પ્રસ્તુત છે, નહીં?
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.